Bom, Pedro. मुनि श्री लल्लू जी ऊपर आप पत्र लिखे थे। आप पत्र में निर्वाण प्राप्ति ने अर्थे मान्य राखवा योग्य चिंतवा योग्य श्रद्धवा योग्य અને ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. પરમ રહસ્ય છે એમ કહીને પત્રના વિષય ઉપર છેલ્લી હદનું વજન મૂકી દીધું છે. વાત તો એમણે એ કરી છે કે તમે જ્ઞાનીના પરિણમનને જુઓ. જ્ઞાનીના પરિણમનને જોવા માટે તમે એના ચારિત્રનું સ્મરણ કરો, એના લક્ષણોનો ચિંતન કરો, એમની મુખમુદ્રાનું અવલોકન કરો, એમના મનવચન કાયાની ચેષ્ટામાં રહસ્યભૂત પરિસ્થિતિ શું છે એ જરા ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરો. આ રીતે જ્ઞાનીના પરિણમને જોવાના જેટલા પડખા છે એ પડખા સંબંધે એમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. પોતાના અનુભવથી આ વાત લખી છે. જો પરિણમન જોઈ શકાય તો તમને પણ એવું પરિણમન સહજ આવવાની પરિસ્થિતિ આવશે. એટલી વાત અપેક્ષિત છે. અપેક્ષિત છે એટલે એટલી શરત છે કે એવું જોવાની યોગ્યતા પણ હોવી જોઈએ. કોઈ એવો બુદ્ધિનો વિષય નથી કે બુદ્ધિ હોય તો જોઈ શકે, ઓછી બુદ્ધિ હોય તો ન જોઈ શકે, ને વધારે સારી બુદ્ધિ હોય તો જોઈ શકે, એવું નથી. મતિની નિર્મળતાની આમાં આવશ્યકતા છે. જ્ઞાનના ક્ષયોપશમની, બાહ્ય ક્ષયોપશમની આવશ્યકતા નથી. ક્ષયોપશમ ભલે ઓછો હોય તો પણ મતિની નિર્મળતાની આવશ્યકતા છે. અને એટલી હદે આવ્યા પછી આ પ્રકારનું અવલોકન થાય તો એ જીવ સર્વશાસ્ત્રનો સાર પામી ગયો. કેમ કે એને પરિણમન આવવાનું. સર્વશાસ્ત્રનો સાર કેમ પામી ગયો કે સર્વશાસ્ત્રના સારભૂત તો શુદ્ધાત્મા છે, અને સર્વશાસ્ત્રના સારભૂત તો વિતરાગતા છે. દ્રવ્યાર્થિક ને વિતરાગ સ્વરૂપ શુદ્ધાત્મા છે, અને પર્યાયાર્થિક નહીં એ વિતરાગતા છે. પૂર્ણ વિતરાગતા છે એ શાસ્ત્રનો સાર છે. તો એ સાર કેમ પામી ગયો ગણાય કે જ્ઞાનીના પરિણમનમાં એ બંને વાત જોવા મળશે. તને શુદ્ધાત્મા પણ જોવા મળશે, શુદ્ધાત્મ તત્વ પણ જોવા મળશે, અને શુદ્ધાત્મ તત્વને અવલંબેલું પરિણમન પણ જોવા મળશે. એટલે સર્વશાસ્ત્રોનો એ સાર પામી ગયો. જ્ઞાનીના હૃદયમાં એ વાત છે, એનું અંતરંગ છે એટલે એનું હૃદય ગણાય છે. પરિણમન છે એ અંતરંગ છે એટલે એમનું હૃદય પણ હાથમાં આવ્યું. અને આ પોતાને પરમેશ્વર થવાનો જે મહામાર્ગ છે એ પણ આ જ છે. આ જ રીતે પરિણમન આવી શકે. પરિણમન ઉત્પન્ન થવાનો આ પ્રયોગ છે, અને એ પ્રયોગ બધા જ મનુષ્યોને અનુભવ ગોચર પણ છે કે તમે બીજાના પરિણમનને, વેદનાયુક્ત પરિણમનને જુઓ તો તમને વેદના થયા વિના રહે જ નહીં. વેદના કહો, સંવેદના કહો, પ્રત્યક્ષની તો અસર થાય, પણ ચલચિત્રની અસર થાય છે માણસને. પિક્ચર જોતા જોતા રોવા માંડે છે કે નહીં, હસવા માંડે છે, રોવા માંડે છે, શું છે? થિયેટરમાં કે ટીવી ઉપર વેદનાયુક્ત પરિણામથી અસર આવે છે કે નથી આવતી? તો પ્રત્યક્ષની તો આવ્યા વગર રહી જ નહીં, કેમકે ત્યાં તો જીવંત છે, ઓલું તો અજીવ છે, પડદા ઉપરનું જ ખાલી ચિત્ર છે, ક્ષણમાં ચાલ્યું જશે, અને આ તો સામે જીવંત વસ્તુ છે. ઉલટો પ્રયોગ પણ બધાને અનુભવ ગોચર છે, તો શું તો પ્રયોગ પકડવાનો છે? સીધી વાત છે, આમાં કોઈ કાલ્પનિક વાત નથી. એનો અર્થ શું છે કે આમાં કોઈ અનુમાન લગાવવું છે, તર્ક લગાવવો છે, કોઈ શાસ્ત્રની થિયરી એપ્લાય કરવી છે, ટ્રાય એન્ડ એરર મેથડ, એમ પણ નથી. નહીંતર તો શું છે કે માણસ ટ્રાય કરી જોવે, ન થાય તો બીજી રીતે ટ્રાય કરે, ન થાય તો ત્રીજી રીતે ટ્રાય કરે. આ લોકો જે ડોક્ટરો કરે છે ને, આ દવા ના લાગુ પડે તો બીજી દવા આપવી, અહીં ન લાગુ પડે તો ત્રીજી આપવી. તમારા લોકોની વાત છે, કહે છે ભાઈ આ ટ્રાય એન્ડ એરર મેથડ છે અમારી. શું થાય, એકને એક દવા કોકને લાગુ પડે છે ને કોકને બીજી લાગુ પડે છે, એ જ રોગ ઉપર કોકને મળી ત્રીજી લાગુ પડે છે. શું કરીએ, અમારે તો કેમ ખબર પડે, સર્વજ્ઞ તો છે નહીં કંઈ ડાક્ટર લોકો. એટલે આ તો એક અનુભવ ગોચર બધાને, સર્વસાધારણ બધાને અનુભવમાં આવે એવી વાત છે. તો આ એક રહસ્યને જો જીવ સમજે તો એ જ્ઞાની પુરુષનો સત્સંગ કરે. સંગ કરીને, જ્ઞાની પુરુષનો સંગ કરીને એના પરિણમનને જોવા માટેની પોતાની યોગ્યતા કેળવીને પરિણમન જોવે તો એ પણ એ દશાને પામે, અને એ દશાને પામે તો એના ભવભ્રમણનો અંત આવે. ભવભ્રમણનો અંત આવે તો ચારે ગતિના દુઃખ ભોગવવા ન પડે અને આત્મશાંતિ અને આત્મસમાધિમય જીવન પરિણમન ચાલે. એવા એક રહસ્યનો સ્પષ્ટ કરવા માટે એમણે આ પત્ર લલ્લુજી સ્વામીને લખ્યો છે. લલ્લુજી સ્વામી સ્થાનકવાસી સંપ્રદાયના દીક્ષિત મહારાજ હતા, પણ યોગ્યતા સારી હતી એટલે પોતાના મુનિપદના અહમનો ત્યાગ કરીને એક પામર શિષ્ય તરીકે એમણે ગોપાળુદેવની ભક્તિ કરી છે અને એમને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. સદ જિજ્ઞાસુ માર્ગાનું સારી મતિ ખંભાત. સદ જિજ્ઞાસુ છે ને પુસ્તક છે ને, એ મુનિ હતા સ્થાનકવાસીના, છતાં પણ એમણે જિજ્ઞાસુ તરીકે સંબોધન કર્યું છે, મુનિ તરીકે સંબોધન નથી કર્યું. એમની ભૂમિકા પ્રમાણે કે તમે એક સત પ્રાપ્ત માટેના જિજ્ઞાસુ થયા છો, ભાવનાવાળા થયા છો, અને તમારી બુદ્ધિ સન્માર્ગને અનુસરવા માટેની થઈ છે, એવી એમની યોગ્યતાનું સંબોધન કર્યું છે. અને બહુ ભાગ યોગ્યતા જોઈને જ જ્ઞાની સંબોધન કરે છે, ન ઓછું લખે ન અદકું લખે. એમનું સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન હોવાથી જ્ઞાનમાં જે રીતે મપાય તે રીતે કહે. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારો આપનું પત્ર મળ્યું, આહ્લાદની વિશેષતા થઈ. આ બનતા સુધી પહેલો જ પત્ર છે, લલ્લુજી ઉપરનો આ પહેલો પત્ર છે, અને શરૂઆતમાં જ એમણે ખૂબ ભક્તિથી પત્ર લખેલો ત્યારે એમને એમ થયું કે ભક્તિ વિશેષ કોઈમાં હોય, જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ વિશેષ હોય તો એ ભક્તિને કારણે નહીં પણ ભક્તિ કરનારની યોગ્યતાને કારણે જ્ઞાનીને પ્રસન્નતા આવે છે. કોઈ અનર્થ ન કરે એટલે સ્પષ્ટ કરવું પડે. કે પોતાની ભક્તિ કરે તો પોતાને પ્રસન્નતા થાય, એ તો ખુશામતખોર માણસને પણ એવું જ થાય છે. સંસારમાં પણ કોઈ શેઠિયા હોય, રાજા હોય, નેતા હોય, એની ખુશામત કરે અને હોય જ છે, લગભગ દરેકને આગળ પાછળ એ સર્કલ હોય છે ખુશામતિયાનો, હું અને ખુશી થાય છે, ખુશી થાય છે, લૂંટાય છે, બધું ચાલે છે. એવું પારમાર્થિક માર્ગમાં નથી. જ્ઞાનીને વિશે એવી કલ્પના કરવા યોગ્ય નથી કે એની ભક્તિ કરે છે માટે પ્રસન્ન થાય છે, એમ નથી. એની યોગ્યતા જોઈને પ્રસન્ન થાય છે. એટલે આહલાદની વિશેષતા થઈ કે એની યોગ્યતા જોઈને થઈ. અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એ સંબંધમાં પોતે અજાણ્યો રહ્યો છે. મૂળ સ્વરૂપને પોતે કદી જાણ્યું નથી, જેવું છે એવું અનુભવ્યું નથી, અને ઉલટાનું કર્મજનિત અવસ્થા જે થઈ, જેમ કે અત્યારે મનુષ્ય પણ કર્મજનિત છે, એવા કર્મો લઈને આવ્યા કે મનુષ્ય થયા, એવા કર્મો લઈને આવ્યા, કોઈ સ્ત્રી થયો, કોઈ પુરુષ થયો, કોઈ નપુંસક થયો, કોઈ ગરીબ થયો, કોઈ તરંગર થયો, કોઈ રાજા થયો, કોઈ વિદ્વાન થયો, કોઈ મૂર્ખ થયો, કોઈ ડાયો થયો, કોઈ પાગલ થયો, એ બધા કર્મજનિત અવસ્થાના પ્રકારો છે. જેવો છે કુરૂપ સ્વરૂપ શરીરથી, વજનદાર, હળવો, દુબળો, પાતળો, જાડો, આ તે, ઊંચો નીચો, એ બધી પોતાને ભ્રાંતિગતપણે થયેલી કલ્પના છે. આત્મા એવો નથી, કોઈ આત્મા એવો નથી. ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, સાંભળ્યું ને? ત્યાં તો બંધ મુક્તિના પરિણામ નથી લીધા, પછી બીજી તો વાત કરવાની રહેતી નથી. કેમ કે અવસ્થાને બંધન છે એ પણ કર્મની સાથેનો સંબંધ દર્શાવે છે, અને મુક્તિ પણ કર્મની સાથેનો વિયોગરૂપ સંબંધ બતાવે છે. એક સંયોગરૂપ સંબંધ બતાવે છે, એક વિયોગરૂપ, બંનેમાં કર્મની અપેક્ષા આવે છે, સંયોગ વિયોગની. આત્મા નિરપેક્ષ નિરાલંબ તત્વ છે, એને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી, કોઈ અવલંબનની એને જરૂર નથી. એવું જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપને જાણ્યું નહીં, સમજ્યો નહીં, અનુભવ કર્યું નહીં, અને એ વિશે ભ્રાંતિ થઈ, જેવા જેવા કર્મની અવસ્થા એ જીવજંતુ પણ પશુ પક્ષી ઢોર પણ ઉપજ્યો તો ત્યાં એવું માન્યું, મનુષ્ય થયો તો મનુષ્ય માન્યો, દેવ થયો તો દેવ માન્યો, આત્મા એવો નથી. અનંતકાળથી પોતાને પોતા વિશે જ ભ્રાંતિ રહી ગઈ છે. આ રહી ગઈ છે ભ્રાંતિ, અનાદિથી રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. એમ કીધું કે જો તું વિચારવાન હોય, બુદ્ધિમાન હોય, તો આ જગ્યાએ વિચાર કર. બહુ કહી શકાય એવું નથી, અવાચ્ય એટલે બહુ કહી શકાય એવું નથી, પણ વિચારીને ઊંડા ઉતરી શકાય એવું છે. અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જગતના કાર્યો અને પ્રસંગોની વિચારણા કરી હશે તે, પણ આ એક વિચારણા કરવા જેવી છે કે મને મારી ભ્રાંતિ રહી ગઈ આ શું, અને એક સાદી સમજી શકાય એવી વાત છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્થાન શું છે એનો નિર્ણય જેને ન હોય તો એ કોઈ કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય એનાથી ન થઈ શકે. જેમ કે ઘરમાં પોતા પોતે શું છે એ જેને ખબર ન હોય, ઘરનો માલિક છે કે ઘરનો નોકર છે, ઓફિસમાં શું છે, ઓફિસમાં સાહેબ છે કે પટ્ટાવાળો છે કે પ્રોપરાઇટર છે કે પાર્ટનર છે, એ જ ખબર ન હોય તો શું કરે. દિલ્હીની ગાદી ઉપર બેઠો એને એ જ ખબર ન હોય કે હું ક્યાં સ્થાને બેઠો છું, શું કરી શકે કોઈ પણ જગ્યાએ. એમ હું મૂળ સ્વરૂપે શું છું એનો નિર્ણય થયા વિના મારે મારું કર્તવ્ય શું અકર્તવ્ય શું એનો નિર્ણય કેવી રીતે હોય શકે, અને હોય શકે તો યથાર્થ કેવી રીતે થાય. એટલે સર્વપ્રથમ એમ કહ્યું કે તમે તમારા મૂળ સ્વરૂપને ઓળખો, સમજો, પછી તમારા કર્તવ્યને સમજો. એના બદલે મૂળ સ્વરૂપને સમજ્યા વિના કર્તવ્યને નક્કી કરી નાખે છે સંપ્રદાય બુદ્ધિએ રૂઢિગતપણે. કે કોઈ પૂજા ભક્તિ કરી લે છે, તો કોઈ ઉપવાસ કરી લે છે, તો કોઈ શાસ્ત્ર વાંચવા મંડી પડે છે, તો કોઈ તીર્થયાત્રાને દયાદાન કરવા મંડી પડે છે, કોઈ જપતપ સંયમ કરવા મંડી પડે છે. પણ તું પોતે શું છે એ તો નક્કી કર, પછી કર્તવ્ય નક્કી થશે. આ વિચારણાનું સ્થળ છે, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. બીજે બધે પહેલા પોતાનું સ્થાન નક્કી કરશે. એકવાર બેંગ્લોરમાં સમયસરનું કન્નડ ભાષાનું વિમોચન હતું આપણી સંસ્થા તરફથી, આપણા મંડળ તરફથી. એ લોકોએ મોટો ઉત્સવ કર્યો હતો, બધાને ભેગા કર્યા હતા, રથયાત્રા કાઢી હતી, ટાઉન હોલની અંદર પછી લેક્ચર ગોઠવ્યું હતું. બધા ડિગ્નિટીવાળા માણસને બોલાવ્યા હતા. એ વખતે રામકૃષ્ણ હેગડે પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર હતા. ચીફ મિનિસ્ટરથી માંડી અને બધા મોટા મોટા માણસોને બોલાવ્યા હતા. એમાં એક ધર્મસ્થળના પણ એક હેગડે છે, હા, ધર્મસ્થળની અંદર પણ એ પણ મોટી જાયદાદવાળા માણસ છે. આખું ધર્મસ્થળ એનું જ ગણાય છે. હા, વીરેન્દ્ર હેગડે એ પણ આવ્યા હતા. પછી ચર્ચા ચાલી કે આ બધાને કેવી રીતે આ તમે બોલાવ્યા. અમે પૂછ્યું તો ભાઈ એના પર્સનલ સેક્રેટરીને પહેલાં મળવું પડે છે, પીએ હોય ને, એના પીએને મળવું પડે છે. તો પીએ બધી પહેલાં ઇન્કવાયરી કરે છે કે અમારા સાહેબને તમે બોલાવવાના છો તો એને કયા સ્થાને બેસાડવાનો છે એ પહેલાં મને નક્કી કરીને કયો, કોણ કોણ આવવાનું છે એ કયો, જે કોઈ આવવાના છે ડિગ્નિટીવાળા માણસો એની બધાની ખુરશી ક્યાં ક્યાં રહેવાની છે, અમારા સાહેબની ખુરશી ક્યાં રહેશે એ સમજાવો પહેલાં. પછી હું એમની સંમતિ લેવા જાઉં, પછી સંમતિ આપશે પછી હું તમને હા ના કહીશ. પણ સંમતિ લેતા પહેલાં આટલી એ પોતાના સ્થાન નક્કી કરે છે. ઠીક, એક સિસ્ટમ છે, પ્રોટોકોલની એક સિસ્ટમ છે. આપણે તો ટુ ધી પોઈન્ટ વાત શું છે કે દરેક માણસ પોતાનું સ્થાન સમજીને આવે છે. એક નાનું એવું ફંક્શન કલાક બે કલાક નહોતું તો પણ કે મારું સ્થાન પહેલાં હું નક્કી કરું, એ ડાયો માણસ ગણાય છે. લૌકિક દ્રષ્ટિએ એનું ડાપણ ગણાય છે, જો ભાઈ કેટલી સમજીને આવે છે. ને હું ને હુકુમચંદજી ભારેલ બંને હતા, તો હતા અમે ફર્શ રોમાં, પણ બેને છેડે કે ખુરશી મળી, એક છેડે હુકુમચંદજી બેઠો હતા અને બીજે છેડે હું બેઠો હતો. બાકી વચ્ચે બધા ડિગ્નિટીવાળા માણસો બેઠા હતા, લૌકિક ડિગ્નિટીવાળા માણસો બેઠા હતા. પછી બધાને લેક્ચર બધા નથી આવતા, શું પણ બેસાડવામાં બધાને એ લોકોએ ડિગ્નિટી વાઇઝ બેસાડવા પડ્યા હતા અને એ રીતે બધું નક્કી કરવામાં આવ્યું હતું. એક આ ધર્મમાં ઉભાંગડે ચાલે છે બધા, સમજ્યા વગર એમ ને એમ કાંઈ પોતાનું સ્થાન નક્કી કર્યા વિના હાંકે રાખે છે ગાડું. મારું કર્તવ્ય શું, આ ખવાય ને આ ન ખવાય ને આ કરાય ને આ ન કરાય, એમાં કર્તવ્ય ન કર્તવ્ય બધું નક્કી કરી નાખે પોતાનું સ્વરૂપ નક્કી કર્યા વિના. મનમાં નવ પાનસેરીની ભૂલ, આઠ પાનસેરીની ભૂલ હોય ત્યાં સુધી વાંધો નહીં, તો પૂરેપૂરી ભૂલ ગણાય. હા, તો વધારાની ભૂલ હવાની ભૂલ છે. આવી પરિસ્થિતિ ધર્મના ક્ષેત્રમાં સમજ્યા વગર જે ચાલવાનું ને ચલાવવાનું રહ્યું છે એની સામે આંખ ખુલી છે. આત્મા દેખાતો નથી, કોણ બોલે છે, કોણ કહે છે કે આત્મા દેખાતો નથી? હે, આત્મા દેખાતો નથી એવું કોણે કીધું? એવું કોને લાગ્યું? આત્માને લાગ્યું કે કોઈ બીજાને લાગ્યું? કોઈ માણસે બીજાની સાથે વાત કરતા કરતા તમને ટોણો માર્યો, ઠીક, ટોંટ મારવાની પદ્ધતિ એવી હોય છે, વાત કોકની આરે કરે સંભળાવે કોકને, ઘરમાં તો સાસુનો અનુભવ બધાને હોય છે, તો એ રીતે અહીંયા કેમ દેખાય છે કે મને ટોણો માર્યો, એ કેવી રીતે દેખાણું કયો છે? હે, એ સિસ્ટમ સમજાવો તમે, એ તમને કેવી રીતે ખબર પડી જાય છે? ઓછી બુદ્ધિવાળાને ખબર પડી જાય છે કે આ વાત મારા ઉપર આવી. પોતાને લાગવું પડે છે કે પોતાની જાતને, આખી જાતને ભેળવે છે, પોતાનું માન અપમાન લાગી આવે છે અને એની અસર કેટલી લઈ લે છે. આયા કેટલી બધી સ્પષ્ટતા કરે છે આત્માના વિષયમાં, આત્માના અનુભવી જ્ઞાનીઓ આત્માના વિષયમાં કેટલી બધી સ્પષ્ટતા કરે છે. પેથીએ પેથીએ તેલ નાખીને વાત કરે છે. હા, એ માર્ગાનુસાર હતા ને, એ વાત તો યથાર્થ કરી છે. કહે છે કે આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે, જ્યાં મતિની ગતિ નથી, મતિ પહોંચતી નથી કે આ કેમ આત્માને જાણવો, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? પણ એ કર્માનુસારી મતિની ગતિ નથી, દરેક કર્મને અનુસરવાનું બંધ કરે જ્ઞાન તો જ્ઞાન નિર્મળ થઈને એનો પત્તો કાઢી દે. હવે નાની પુરુષનો પરિણમન જોવા માટે, પરિણમન જોનાર કેવી પરિસ્થિતિમાં આવીને પરિણમન જોવે છે, અથવા કેવા પ્રકારે પરિણમનને જોવે છે, કે જેને લઈને એને પોતાને નિર્વાણ માર્ગનું રહસ્ય સમજાય છે, મોક્ષ માર્ગનું રહસ્ય સમજાય છે, અને સર્વશાસ્ત્રોનો સાર શાસ્ત્રો વાંચ્યા વિના પકડાઈ જાય છે. સબ આગમ ભેદ સુર બસે, બધા આગમના રહસ્યો પકડાઈ જાય. એ જ્ઞાનીને ઓળખે ત્યાં આગમના રહસ્યો પકડાઈ જાય, આગમ વાંચવાની જરૂર નહીં એને, એટલો સહેલો ઉપાય છે અને એટલો ઉત્કૃષ્ટ ઉપાય છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, આ પહેલું વાક્ય શું કરવા લખ્યું? આ એક એકમાં બહુ ઊંડાણ છે, વાક્યના ક્રમમાં પણ ઊંડાણ છે. ઉદાસીનતાનો, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો એટલે શું? ઉદાસીનતા પહેલી આવે ક્યારે? પહેલા ક્રમમાં ઉદાસીનતા ક્યારે આવે? ગૌ ભ્રમણની ચિંતા શરૂ થઈ હોય ત્યારથી આવે. એ ચિંતા, એ વેદના, એ ઝૂરણા એમાં આવે ત્યારે એનો ક્રમ શરૂ થાય. એ ક્રમ શરૂ થાય એટલે એનો સમાજ પ્રતિબંધ તૂટે, એનો કુટુંબ પ્રતિબંધ તૂટે, એનો શરીર પ્રતિબંધ તૂટે. એ સમાજનું જેમ થવું હોય એમ થાવ, કુટુંબનું પણ જેમ થવું હોય એમ થાવ, અને શરીરનું પણ જેમ થવું હોય એમ થાવ. મારે મારું આત્મહિત કરવું છે, એટલી ઉદાસીનતામાં આવ્યા પછી સત્પુરુષ ઓળખાય એમ કહેવું છે. પહેલું વાક્ય લખવા પાછળ કારણ છે આ, કે આ પ્રતિબંધો તૂટ્યા વિના સત્પુરુષ ઓળખાશે કે એનું પરિણમન દેખાશે, એવી યોગ્યતા કે એવી નિર્મળતા કે એવી સમજવાની ક્ષમતા કાંઈ નહીં હોય. એટલે પહેલો નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. ક્રમ સેવો એનો અર્થ કે યથાર્થપણે ઉદાસીનતા આવવી જોઈએ, નહીંતર તો વૈરાગ આવીને ઘણાય દીક્ષા લઈ લે છે, ઘરબાર અને રાજપાટ છોડીને જંગલમાં આવ્યા જાય છે, પણ એમ પત્તો નથી લાગતો. એવી રીતે ત્યાગ કરવાથી પત્તો નથી લાગતો. ત્યાગ કર્યો તો ગ્રહણ શું કર્યું? કારણ કે ખાલી નથી આત્મા. પહેલા જે જે પદાર્થોનો ત્યાગ કર્યો એનું મમત્વ ગ્રહણ કર્યું હતું, હવે એનો ત્યાગ કર્યો તો શું ગ્રહણ કર્યું? બીજું ત્યાગનું મૂલ્યાંકન ગ્રહણ ઉપર છે. ત્યાગ એક નેગેટિવ પોઝિશન છે, અને એનું માપ પોઝિટિવ પોઝિશન ઉપરથી નીકળે છે યથાર્થ, કે એને ગ્રહણ શું કર્યું. નહીં તો સર્વ સંપ્રદાયમાં દરેક ધર્મમતમાં ત્યાગીઓ હોય છે, જે ધર્મના વડા હોય છે એ ઓછા વધતા તો ત્યાગી હોય જ છે, પણ એ રીતે ત્યાગનું સાચું માપ નીકળતું નથી. એટલે અહીંથી શરૂ કર્યું એમણે. જ્ઞાની પુરુષને ઓળખવા માટે, એનું પરિણમન જોઈ શકવા માટે પહેલી શરત આ મૂકી છે, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. એટલું થોડો ઉદાસીનતા આવીને ચાલી ગઈ એમ નહીં, સેવવો ચાલુ. એથી વધારે ઉદાસીનતા આગળના તબક્કામાં આવે, એથી વધારે ઉદાસીનતા આગળના તબક્કામાં આવે, અને જેમ જેમ ઉપરના સ્ટેજમાં જાય, કેમ કે નુકસાન ત્યાં થાય છે. ઉદાસીનતાનો વિરુદ્ધ પરિણામ છે અપેક્ષાવૃત્તિ, અને અપેક્ષાવૃત્તિનો વિરુદ્ધ પરિણામ છે ઉપેક્ષાવૃત્તિ અર્થાત ઉદાસીન વૃત્તિ. અપેક્ષાનો વિરુદ્ધ ઉપેક્ષા, ઉપેક્ષા એટલે ઉદાસીનતા લેવી, અહીંયા ઉદાસીનતા એટલે ઉપેક્ષા લેવી, અને ઉપેક્ષા એટલે અપેક્ષાથી વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધ શબ્દો હોય છે ને, કાળું ને ધોળો, શુદ્ધ ને અશુદ્ધ, પરસ્પર વિરુદ્ધ થયા ને, એમ અપેક્ષા ને ઉપેક્ષા પરસ્પર વિરુદ્ધ પરિણામો છે. સમાજની અપેક્ષા નહીં, કુટુંબની અપેક્ષા નહીં, શરીરની અપેક્ષા નહીં, આધાર બુદ્ધિ તોડવાનો પ્રોસેસ ચાલુ થયો. સમાજના આધારે હું જીવતો નથી, કુટુંબના આધારે જીવતો નથી, શરીરના આધારે જીવતો નથી, શ્વાસોશ્વાસથી જીવતો નથી. અનંત વાર શ્વાસોશ્વાસ છોડ્યા, પ્રાણ છૂટે ત્યારે 10 પ્રાણમાં એક શ્વાસોશ્વાસ એક પ્રાણ છે. જૈન દર્શન પ્રમાણે કર્મજનિત જળના 10 પ્રાણ છે, આયુષ્ય પ્રાણ, શ્વાસોશ્વાસ પ્રાણ, 5 ઇન્દ્રિય પ્રાણ. એમાં શ્વાસોશ્વાસ તો અનંત વાર છોડ્યા, આત્મા મર્યો નહીં, કદી મર્યો નથી, મર્યો નથી. કેમ કે એના વગર એ જીવે છે, અનંતકાળથી જીવે છે, અને અનંતકાળ જીવતો રહેવાનો છે, એવી અનંત જીવત્વ શક્તિ આત્મામાં રહેલી છે. એ જીવત્વ શક્તિના કારણે જીવે છે. ખોરાકને, પાણીને, શ્વાસોશ્વાસ હવાથી જીવે છે એમ છે નહીં. આધાર બુદ્ધિ બધી છૂટે, ઉદાન સિદ્ધાંતના ક્રમમાં આધાર બુદ્ધિ છૂટે તો જેના આધારે સુખ બુદ્ધિ થઈ છે એ સુખ બુદ્ધિ પણ છૂટે. એ સુખ બુદ્ધિને લઈને અપેક્ષા બુદ્ધિ છે, અપેક્ષા બુદ્ધિ મટે તો ઉપેક્ષા બુદ્ધિ આવે. ત્યાંથી શરૂ કરે છે પહેલા નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવો. કેવી રીતે ઉદાસીનતાનો ક્રમ સેવીને બહારનું જીવન એમને, અને અમે બધું કરીએ છીએ ધર્મમાં પૂજા ભક્તિ બધું કરીએ છીએ, અમારા ગુરુને ભજીએ છીએ, અમારા ભગવાનને ભજીએ છીએ, બહારમાં કંઈ ફેરફાર થાય નહીં તો બીજા લોકો માન્ય નહીં કરે. જેને આ વિષયની ખબર નથી ને એ માન્ય નહીં કરે કે તમે ખાલી વાતો કરો, બીજું કાંઈ નથી આમાં, તમારા જીવનમાં કોઈ ફેરફાર જોવામાં આવતો નથી. એટલે એ વાત પહેલી છે શરતમાં, કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે, કે ભગવાનની ભક્તિ પ્રત્યે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પ્રત્યે, ગમે તેમની ભક્તિ પ્રત્યે, એમને ભક્તિ કરવાની વાત નથી. તમારી ઉદાસીન વૃત્તિ જ્યાં જ્યાં અપેક્ષા વૃત્તિ હતી ત્યાં ત્યાં ઉપેક્ષા વૃત્તિ થઈ કે કેમ, આટલો સવાલ છે. જો ઉપેક્ષા વૃત્તિ ન થઈ હોય અને અપેક્ષા વૃત્તિઓ એવી ને એવી ચાલુ રહી હોય તો આ બધું જે કરવું શું કરવામાં આવે છે એ એકડા વગરના મીંડા, ગમે એટલા મીંડા હો, લાખ લાખ મીંડા હો, એની કિંમત નથી. એકડો હોય ને પછી એક મીંડું હોય તો 10 સીધી એકની જગ્યાએ 10ની કિંમત થાય. લેખો એકડો પણ મીંડું આવ્યું ત્યાં 10 થઈ ગયા સીધા. પછી બધા ડેસિમલ પોઈન્ટ છે, જેટલા મીંડા વધે એટલા 10 10 10 જ ગુણવા પડે સીધા એને. એમ આ પહેલો એકડો છે, જે ક્રમથી પહેલી યથાર્થ ઉદાસીનતા આવે છે એ પૂર્વક સત્પુરુષની ભક્તિમાં લીન થવાની વાત છે. ઉદાસીનતાનો ક્રમ આવે તો દર્શનમાં દબાય, સત્પુરુષની ભક્તિ થાય તો વિશેષ દર્શનમાં દબાય. પણ ઉદાસીનતાનો ક્રમ આવે નહીં ને અમને સત્પુરુષ પ્રત્યે ભક્તિ છે તો દર્શનમાં યથાર્થ પ્રકારે નહીં દબાય, થોડોક દબાઈને પાછો તીવ્ર થશે, થોડોક દબાઈને પાછો તીવ્ર થશે. સત્પુરુષની ભક્તિથી દબાય છે ખરો, પણ એ અયથાર્થપણે દબાય તો પાછો તીવ્ર થઈ જાય. યથાર્થપણે ક્રમ શબ્દ વાપર્યો છે એટલે ત્રાસીમાં પત્ર લેવો તો ક્રમ ઉપર કેટલું વજન છે. ત્રાસી કાઢો. પાનું 198. પહેલો પરિગ્રહ આપશે ને ત્યાંથી લઈએ. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ એટલે શું કે તત્વજ્ઞાનના વિષયમાં ઊંડા ઉતરવા જઈએ તો ત્યાં નેપથ્યમાંથી એટલે અંદરથી આત્માને અંદરથી એવો અવાજ નીકળશે, એવો ધ્વનિ, આત્માનો અવાજ ચલાવશે, એવો ધ્વનિ નીકળશે કે તમે કોણ છો. પોતે પોતાને પૂછે હું ખરેખર કોણ, આ મને બધા બોલાવે છે ફલાણા ફલાણા એવી જ હું, આ હું દેખાવ મારો છે એવો જ હું કે હું કંઈક બીજો, તમે કોણ છો, ક્યાંથી આવ્યા, કેમ ખબર નથી કે તમે અહીંયા કેમ કરતા આવી ગયા, અહીંયા ભૂલા પડ્યા કા ક્યાં કારણે, કેમ આવ્યા છો, શું હેતુથી આવ્યા છો, તમારું પ્રયોજન શું છે અહીંયા આવવાનું, ખાઈ પીને મોજ મજા કરવી, કર્મ બાંધવા કે કર્મ છોડવા, શું કરવા આવ્યા છો, તમારી સમીપ આ સઘળું શું છે, આ બધા સંયોગો શું છે, ઈચ્છે એવા સંયોગો આવે, ન ઈચ્છે એવા સંયોગો આવે, આ બધું શું છે, અને તમને તમારી કંઈ પ્રતીતિ ખાતરી છે કે તમે ફલાણા છો, એવી કંઈ ખાતરી છે, તમે વિનાશી એટલે નાશ પામવા યોગ્ય છો, અવિનાશી એટલે કાયમ રહેવાના છો જન્મ મરણ વગરના, કે કોઈ પછી ત્રિરાશી છો, કેવો કેવો શબ્દ મૂક્યો છે. કલમમાં તો બહુ તાકાત છે એમને, એમને જે કલમ ચાલાવે છે, વિનાશી અવિનાશી કે ત્રિરાશી એલિટરેશન કર્યું છે ભાષાનું પણ. એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઊંડા ઉતરશો તો આ બધા પ્રશ્નો આમાં આવશે, અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોનો બહુ જ થોડો અવકાશ રહેશે. આ વિચારોથી એકવાર ઘેરાય તો સંયોગોની ચિંતાથી જે ઘેરાણો છે એ ઘેરાવો છૂટે, નહીંતર સંયોગોની ચિંતાથી કોઈ મુક્ત થઈ શકે એમ નથી. સંયોગોની ચિંતામાં રહે અને પછી ભલે ને ધર્મ સાધન ગમે એ કરે, માથું અંદર હળી ગયેલું છે, અંદર કાંઈ આવે એવું નથી. સંયોગોની ચિંતા છોડાવવા શું થવું જોઈએ કે ચિંતાને ટ્રાન્સફર કરો, આ બધી ચિંતા ઊભી થાય અને ઘેરાઈ જાય એ ચિંતાથી, એટલી એને અંદર ચિંતા ઉપડે કે આ છે કાંઈ અંદર મૂંઝવણ થાય છે, કાંઈ પૂછતું નથી, સત્ય શું આ કાંઈ સમજાતું નથી, ત્યાં એને સંયોગોનું બધું ઢીલા પડી જાય. સંયોગો પ્રત્યેના પરિણામ છે રસ બધા ઢીલા પડી જાય. એ ઉદાસીનતાનો પહેલો ક્રમ શરૂ થયો. ત્યાં પછી બીજા વિચારો, બીજા વિચારો એટલે વર્તમાન ઉદયના અને ભવિષ્યની સુખી દુઃખી થવાના. અત્યારના વિચાર કરે છે અને 5-50 વર્ષના પણ વિચાર કરે છે. શું એક વર્તમાન પરિસ્થિતિનો માણસ ચિંતા કરે છે અને ભવિષ્યની પણ ચિંતા કરે છે, આવતીકાલે શું, છોકરાનું શું અને છોકરાના છોકરાનું પણ શું, ત્યાં સુધી ગિફ્ટ આપવી જોઈએ, હા ત્યાં સુધીની ચિંતા કરે કે એ બીજા વિચારોનો અવકાશ ઓછો થઈ જશે. આ ચિંતામાં આવીશ તો આ અવકાશ ઓછો થશે, અને જો કે એ જ વિચારોથી જ છેવટે સિદ્ધિ એટલે પ્રાપ્તિ છે. અને એ તત્વજ્ઞાનની ગુફામાં એ ચિંતાથી ઘેરાણો એટલે એનાથી સિદ્ધિ છે, એનાથી પ્રાપ્તિ છે. પછી એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. જે આત્મા ઈચ્છે છે કે મને કદી દુઃખ ન હો, મને સદાય સુખ હો, એની પ્રાપ્તિ આ જ વિચારોથી થશે. એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝણ ટળવાનું છે. જે મૂંઝવણ છે અનંતકાળની કદી ટળી નથી, આ વિચારોથી ટળશે. તથાપિ તે સર્વને માટે નથી. એમાં જેટલા આ વિચારોમાં આવે છે બધાને માટે આ વાત લાગુ નહીં પડે. સોમાંથી માંડ એકાદ કે હજારમાંથી એકાદામાંથી નીકળશે આ વિષયના ઊંડાણમાં જવા માટે. મોટાભાગના તો વર્તમાન ચિંતાના ઘેરાવામાંથી છૂટ્યા વિના જ આ બધું ચલાવે છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ એવી રીતે વર્ષો સુધી એમને અભ્યાસ કર્યા કરે તત્વજ્ઞાનનો, સંયોગોની ચિંતાના ઘેરામાંથી છૂટ્યા વગર, એ બધા ચિંતાના ક્રમમાં આવ્યા વગર. તો કે સર્વને માટે આ વાત નથી. કોક કોક વિરલ જીવને આ વાત લાગુ પડે એવી વાત છે એમ સમજીને આ વાત કરીએ છીએ. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા, વાસ્તવિક દ્રષ્ટિથી એટલે હકીકતને જોતા, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ એને જોતા, હકીકત એ છે કે તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. કોક કોક જીવ પામે છે, હજારોમાંથી કોક કોક જીવ પામે છે. આ ક્ષેત્રમાં માથું માર્યા પછી પણ હજારોમાંથી કોક કોક જીવ પામે છે. પામે છે એની કિંમત બહુ છે, સંખ્યા ઓછી છે માટે એની કિંમત ઓછી છે એમ નથી, એની કિંમત બહુ મોટી છે. એને પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. કાળ ફરી ગયો છે, અત્યારે તો ઘણો વિપરીત કાળ છે. એટલે એ વસ્તુનો એટલે એ પ્રશ્નોનો અધીરાઈથી અથવા અશૌચતાથી અંત લેવા જતા ઝેર નીકળે છે, એમાં ઉતાવળ કામ નથી આવતી. એમાં બરાબર ધીરજથી શાંત ચિત્તે વિચારવું પડે છે અને ધીરજથી આગળ વધવાનું છે. પોતાની શક્તિને માપ જોયા વિના પગલું ભરે, પાછા પરિણામ પાછા પડે એ પ્રકાર આમાં નથી. આમાં તો દિન પ્રતિદિન તમારા પરિણામ ચડતા રહે એ જોવાનું છે. પરિણામ પાછા પડે એ પ્રકાર યથાર્થ નથી. એટલે અધીરાયથી અથવા અશૌચતાથી, અશૌચતાથી એટલે અપવિત્રપણે કોઈ ખોટો રસ્તો પકડે છે, અંત લેવા જતા નિશ્ચયાભાસ થાય ને ત્યારે પછી ગડબડ થાય છે, ઝેર નીકળે છે. ઝેર નીકળે એટલે મૃત્યુ થાય છે, એટલે પરિણામ પાછા પડે છે. અને ભાગ્યહીન અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. આઈનો નહીં ને ત્યાંનો નહીં, આ લોકનો પણ નહીં ને પરલોકનો પણ નહીં, પરમાર્થનો નહીં ને વ્યવહારનો નહીં, એકેમાં એને પછી ગણતરી નથી. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. જો આ કાંઈથી ક્રમની વાત શરૂ કરી એ સિસ્ટમેટિકલી પદ્ધતિસર કામ કરો. કોઈ તીર્થંકર જેવા પુરુષ હોય, કોઈ પૂર્વના સંસ્કારી આત્માઓ હોય, જુદી વાત છે. બાકી બધાને શું, બાકીનાઓને તે ક્રમમાં આવવા માટે એટલે એનું જે વ્યવસ્થા વ્યવસ્થિત ક્રમ છે તેમાં આવવા માટે, અને તે ગુફાનું એટલે તત્વજ્ઞાનની ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. કદાપિ તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન હોય તો ભાઈ મારે કાંઈ એમાં આવા તત્વજ્ઞાનમાં ઊંડા ઉતરવું નથી, આ બધું આનો કાંઈ છેડો જ આવે એવું નથી હવે હું. તો પણ પોતાના આ ભાવના સુખને અર્થે, અત્યારે તારે અત્યારે તો આ ભાવમાં તો સુખ જોઈએ છે ને, આ ભાવના સુખ અર્થે પણ એટલે કે જન્મમાં તથા મુવાની વચ્ચેના ભાગ વચ્ચે એને આ ભાવ કીધો છે. જન્મથી મરે એ વચ્ચેનો છે આ ભાવ છે, એવા ભાગ માટે, એવા સમયના ભાગ માટે કોઈ રીતે સુખ સુખને અર્થે ગાળવા માટે પણ આ અભ્યાસની ખચિત જરૂર છે, અવશ્ય જરૂર છે. વર્તમાનમાં તારે સુખી થવું હોય તો પણ તારે આ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની જરૂર છે. કેમ એવું જોવામાં આવે છે કે કરોડો અબજો રૂપિયાથી સંપન્ન એવા પરિવારમાં પણ ઘરની અંદર ક્લેશ હોય. હું એટલે મૃત્યુ, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ વચ્ચેના ભાગને ભાવ કહે છે. તો કરોડો અબજોની સંપત્તિ હોય એટલે બધી વાતે સંપન્ન હોય, છતાં ઘરમાં ક્લેશ શું કરવા? કે એકબીજાની પ્રકૃતિનો મેળ ન ખાય, એકબીજાની વાતનો મેળ ન ખાય, એકબીજાને હારે બેસવા કોઈ તૈયાર ન હોય, વાત કરવા તૈયાર ન હોય, હોવના રંગરાગમાં હું ફરતા હોય, એમાં જો ક્યારેક ભેગું થવું જ પડે. વ્યવસ્થા એવી હોય કે જેને જે શાક ભાવતો એ બનાવે રસોઈયો, એ પાંચ જણને પાંચ શાક ભાવે છે તો પાંચ જાતના બનાવો, જેને જે ભાવે એ પીરસવું, તોય પણ એને સુખનો અંદર અસુખ હોય. કેમ ઓલો આમ કેમ કરે છે, ઓલાને આમ કેમ ભૂલ્યો, આને આમ કેમ છે, આને આમ કેમ છે. પ્રકૃતિનો મેં પ્રકૃતિ દોષનો પર્યાય છે, એકબીજાના દોષની ટક્કર અને એનું ટેન્શન આ બધું ચાલુ રહે છે. આ તો ગવર્મેન્ટના બીજા ત્રીજા લફરાની તો વાત જ મૂકી દીધો અત્યારે, એટલે એ રીતે તો સંપત્તિવાળાને સુખ મળવું બહુ મુશ્કેલ છે. પણ ક્રોધ અને માન બેનું જોર વધારે હોય છે, અને કોઈ વાર કોઈની લોભ પ્રકૃતિને લઈને પણ ક્લેશ થતો હોય છે, તો કોઈની માયાચારીને લઈને પણ ક્લેશ થતો હોય છે. એ ક્રોધ માન માયા લોભ ચારમાંથી કોઈને કોઈ કોઈને કોઈ સામે સામે અથડાય છે અને ઘર્ષણ ઊભું થાય છે. થઈ જ જાય, વાત વાતમાં પોતાનું ધાર્યું ન થાય તો શું થાય? દિવસમાં સેંકડો ઈચ્છા થાય તો સેંકડો ઈચ્છા થાય બધી પાર પડે છે કોઈની? ગમે એટલો સંપત્તિવાન હોય તો ન પડે. પછી શું થાય? ધાર્યું ન થાય તો શું થાય? ક્રોધ આવે. માનની અપેક્ષા હોય કે સામો માણસ મને માન આપે, પણ એ કે તમારો આધીન થોડો છે કોઈ? કોઈ કોઈને આધીન તો છે નહીં, બધા સ્વતંત્ર છે. ન માન આપે અંદરમાં આકુરતાનો ભાર ન રહે. હવે માનની પ્રકૃતિ હોય દુઃખી થયા જ કરે. જેમ કૂતરો ઘરે ઘરે બટકું રોટલાનું આશા માટે ભટકે છે, એમ માનવાળા જીવની માન માટેની વૃત્તિ ઘરે ઘરે ભટકે છે. અહીંથી મને માન મળે, અહીંથી મળે, અહીંથી મળે, આ મને માન આપે, આ મને માન આપે, એમાં કોઈ આપે ને કોઈ ન આપે, એટલે અંદરમાં અગ્નિ આકુરતાની જ્વાળા, અગ્નિની જ્વાળા ઊભી થાય. હવે આ દુઃખ કોને કહેવું? પેલું બધું એમને પડ્યું રહે, જેટલા સુખ સાધનના સગવડો છે એનું વિસ્મરણ થઈને અંદરમાં આકુરતા થાય, એનું સ્મરણ એ ન આવે કે મને આટલી સગવડ છે, એનું શું થાય? પછી મૂંઝાય. તો કહે છે કે આ ભાવમાં સુખી થવું હોય ને તો આ તત્વજ્ઞાન સમજવાની જરૂર છે તારે, કે પ્રકૃતિ શું, પ્રકૃતિનો દોષ શું, એની પાછળનો અભિપ્રાય શું, એનું વિજ્ઞાન શું, એનું સાયન્સ શું. આ સમજે તો સમાધાન આવે ને, સમાધાન આવે તો શાંતિ રહે. એ કથન અનુભવ ગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે, ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે. આર્ય એટલે ઉત્તમ પુરુષો, સત્પુરુષો તેના માટે વિચાર કરી ગયા છે, કેમ કે વિજ્ઞાનના એ જાણકાર હતા. તેઓએ તેના પર અધિક અધિક મનન કર્યું છે, રિસર્ચ કર્યું છે. એમ નહીં, શાસ્ત્રમાં કહ્યું માટે નહીં, ફલાણા જ્ઞાનીએ કહ્યું, તીર્થંકરે કહ્યું માટે નહીં, એના ઉપર રિસર્ચ કર્યું છે. આત્માને શોધી, જો આત્માને શોધ્યો છે, રિસર્ચ સાઇડ છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. એ અનુભવી મહાત્માઓએ અનેક જાતના ક્રમ બાંધ્યા છે. અહીંયા આ ક્રમથી ચાલવું, આમ હોય તો આ ક્રમથી ચાલવું, આમ હોય તો આ ક્રમથી ચાલવું, અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર. એવા અનુભવી મહાત્માઓએ જેણે ક્રમથી માર્ગને વ્યવસ્થિત કર્યો છે અથવા વ્યવસ્થિત રીતે સ્થાપ્યો છે, એની ભક્તિ કરી છે, પોતે ભક્તિ કરી છે કે જયવંત હો અને એમને હું નમસ્કાર, ત્રણેય કાળે એમને હું નમસ્કાર કરું છું. થોડી આપણે થોડી વાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી એ વાતને જરા ભૂલી જઈને આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ તે સમયમાં જણાવી જવું યોગ્ય છે કે પૂર્ણ આહ્લાદકર જેને માન્યું છે, પરમ સુખકર હિતકર અને હૃદયમય જેને માનેલ છે તેમ છે, અનુભવગમ્ય છે તે તો તે જ ગુફાનો નિવાસ છે, એમ કરીને આ પત્ર એમણે એમના સમકાલીન વિદ્વાન મનસુખરામ સૂરીરામ ત્રિપાઠી, જે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર જેણે લખ્યું ને, હા એ બધા આખું કુટુંબ છે ને, બધા વિદ્વાનોનું જ કુટુંબ હતું, બધા એ ત્રિપાઠી ભાઈઓ બધા કુટુંબીઓ બધા વિદ્વાનો જ થતા. શું આપણે જેમ ડૉક્ટરોને ઘરે બધા ડૉક્ટરો થાય ને, વકીલોને ત્યાં વકીલો થાય ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો થાય, એમ એ કુટુંબમાં એવી જ સ્ટાઇલ હતી, બધા ખૂબ વાંચે વિચારે અને વિદ્વાન થાય. એમાં એક મનસુખરામભાઈ કૃપાળુદેવના પરિચયમાં આવેલા, લગભગ એમને ઉંમરના હતા, બહુ મોટી ઉંમર એમની જ ઉંમરના હતા લગભગ, અને એ શેના ઉપરથી એમાં ઉપરનામે એ વાત લખી છે કે હું ગ્રસ્તાશ્રમ સંબંધી કેટલાક મારા વિચારો આપની સમીપ મૂકું છું, કેમ કે પોતે પણ 2 વર્ષ પહેલાં ગ્રસ્તાશ્રમમાં 20 વર્ષની ઉંમરે લગ્ન કરેલું અને આ પણ લગભગ એ ઉંમરના હતા, એટલે એ વિષયની અંદર પોતે ચર્ચા શરૂ કરી છે. સામે વિદ્વાન છે એટલે એમને આખી સ્ટાઇલ જુદી લીધી છે, કેમ કે એ પણ સમજે છે કે આ તો તત્વજ્ઞાનનો અભ્યાસી છે, તત્વજ્ઞાનનો અભ્યાસ છે એ વેદાંતી હતા બધા. વેદાંતની અંદર કે કોઈ પણ ધર્મની અંદર અને જૈન ધર્મની અંદર કોઈ મોટો તફાવત હોય તો એ છે કે જૈન ધર્મની જે વ્યવસ્થાક્રમ છે, એનું જે સાયન્સ છે, એનું જે લોજિક છે, તો એનું ગણિત છે, ત્રણ ચેપ્ટરમાં ઇન્વોલ્વ થાય છે, સાયન્સ ઇન્વોલ્વ થાય છે, ગણિત પણ ઇન્વોલ્વ થાય છે અને લોજિક પણ આમાં, ન્યાયનું ક્ષેત્ર પણ આમાં આવે છે, અને એ ત્રણેયનું એટલું સરસ કોઓર્ડિનેશન કરીને વ્યવસ્થિત રીતે એસ્ટાબ્લિશ કરેલી વાત છે આ, કે એ પ્રકારથી એસ્ટાબ્લિશ કરેલું જગતની અંદર કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ, કોઈ દર્શન, કોઈ સાયન્સ, કોઈ લોજિક કે કોઈ ગણિત નથી, એટલું એક્સ્ટ્રાઓર્ડિનરી છે. હા, એટલે એમણે એને પોતે ક્રમથી વાત, ક્રમનો વિષય ઉપાડ્યો છે, કેમકે સામે તો વિદ્વાન છે અને બહુ પ્રતિષ્ઠિત વિદ્વાન હતા, નાની ઉંમરના પણ બહુ પ્રતિષ્ઠિત વિદ્વાન હતા, એટલે એનું માન સાચવીને એવી રીતે એને એનું માન લખાણમાં એનું માન સાચવ્યું છે. એના ઉપરના ઘણા પત્રો છે અને એમને જૈન દર્શન તરફ આંગળી ચીંધી છે. જુઓ, આમાં કાંઈક વિશેષ વાત છે, વિચારો તમે, એટલું એમાંથી નીકળે છે એમના પત્રોમાંથી. એટલે ક્રમનો પત્ર એમણે આ બહુ મહત્વપૂર્ણ લખ્યો છે. આપણને લાગુ પડે એટલી વાત એટલી છે એની અંદર કે ગમે તેમ ઉભાંગડે ધર્મ સધાતો નથી, કે મનમાંની રીતે કોઈ ધર્મની પ્રાપ્તિ થતી નથી, કે આત્માની સુખ શાંતિની પણ પ્રાપ્તિ થતી નથી, એની પણ કોઈ એક વ્યવસ્થા છે, એની પણ એક કોઈ વ્યવસ્થા છે, ચોક્કસ વ્યવસ્થા છે, એને સમજવી જોઈએ અને સમજીને એને અંગીકાર કરવી જોઈએ અથવા અમલીકરણ કરવું જોઈએ, નહીતર બધી મહેનત પાણીમાં જશે. એટલું જ નહીં, એ મહેનત કરવાથી જે દૂરવર્તીપણું થયું છે એ દૂરવર્તીપણું પાછું છોડવું મુશ્કેલ પડશે, કેમ કે એની અંદર જેટલા મિસકોન્સેપ્ટ ઊભા થાય છે પાછા ધર્મના ક્ષેત્રમાં એ છોડવા બહુ કઠણ પડે છે, એમાં પણ ઘણી શક્તિ જોઈએ છે. એટલે અહીંયા એમણે જે વાત કરવી છે સત્પુરુષને ઓળખવાની, એમાં પ્રથમ સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, એટલે કે તેમના બહુમાન, અતિશય બહુમાન કરવું. લીન ક્યારે થાય? લીન થાય ત્યારે નિર્વિકલ્પ થાય, તો કે ભક્તિમાં કોઈ વિકલ્પ હોવો જોઈએ નહીં, નહીંતર એમાં અનેક પ્રકારના વિકલ્પ આવે છે. અર્ઘ ચડાવાય કે ન ચડાવાય, ફલાણું થાય કે ન થાય, દાન આર દાન દેવાય કે ન દેવાય, કંઈક આવે છે ને એની અંદર. એ સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. જેમ તીર્થંકર દેવની વાણીમાં અને એમના યોગમાં અન્ય જીવોને કલ્યાણ થવાનું નિમિત્તત્વ રહેલું છે, યોગ અને ઉપયોગ બંનેમાં, કેમકે ઉપયોગમાં જ્ઞાન ચાલે છે ને, એટલે એમનું જ્ઞાન અને એમના મન વચન કાયાના યોગ અને એનો એમનો સંયોગ, એ પણ યોગ, એમાં બીજા જીવોને તરવાનું નિમિત્તત્વ રહેલું છે. એવું જ નિમિત્તત્વ સત્પુરુષના યોગમાં રહેલું છે, એટલે એમની ભક્તિમાં લીન થવું, બીજો વિકલ્પ કરવો નહીં. લીન થવાનો અર્થ એ છે બીજો વિકલ્પ કરવો નહીં, અન્ય વિકલ્પ ન કરવો. સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, એમાં એવું સ્મરણ ન કરવું કે રામચંદ્રજી સીતા પાછળ કેમ રોવા માંડ્યા હતા. ચરિત્રોનું સ્મરણ કરવું એટલે શું? કથાનું યોગમાં તો કંઈક ઉલટી સુલટી વાત આવે કે ધર્મરાજા શત્રુંજીથી મોક્ષે ગયા, પાંચ પાંડવમાંથી યુધિષ્ઠિર ભીમ અને અર્જુન આપણા શત્રુંજીથી મોક્ષે ગયા છે, એ નિર્વાણ ક્ષેત્ર છે. શું? અને બાકીના બે છે એ સ્વર્ગમાં ગયા, સહદેવ નકુળ છે એ સર્વાર સિદ્ધિમાં ગયા, પાંચે મુનિ દશામાં હતા. દુર્યોધને ઉપસર્ગ કર્યો અને પાંચેના પ્રાણ છૂટી ગયા, એટલો ઉપસર્ગ કર્યો કે પાંચેની મૃત્યુ થઈ ગયો. એમાં ત્રણ નિર્વાણ પદમાં ગયા એટલે એને મૃત્યુ ન કહેવાય, ત્રણેયનો મોક્ષ થયો અને બે સર્વાર સિદ્ધિમાં ગયા. પાંચે જ્ઞાની હતા, મુનિ હતા, ભાવલિંગી મુનિ હતા. એમના ચરિત્રનું સ્મરણ કરતી વખતે એ મોક્ષે જનારા ધર્મરાજા જુગાર કેમ રહ્યા ને દ્રૌપદીને કેમ હારી ગયા, એમ નથી વાત લેવાની. શું? એક તો ધર્માત્મા, સામાન્ય સજ્જન માણસો પણ જુગાર રમતા નથી, જુગાર રમે એમાં સજ્જનતા નથી રહેતી. એટલે સામાન્ય સજ્જન માણસો પણ જુગાર રમતા નથી, તો આ તો ધર્મરાજા કહેવાતા હતા. પાછા યુધિષ્ઠિરનું બીજું નામ ધર્મરાજા ગણવાનું છે, એટલી બધી એમની ધાર્મિક વૃત્તિ હતી. એ જુગારમાં ને એમાં પાછા સ્ત્રીને હારી ગયા, બીજું કાંઈ રાજપાટ હાર્યા એ તો ઠીક, ચાલો સંપત્તિ તો હારી જાય માણસ જુગાર રમતા રમતા. ચરિત્રનું સ્મરણ કરવું એટલે શું? એ ચર્ચા કરવી છે આપણે કે એમના ચરિત્રનું સ્મરણ કરવું એટલે એમના ઉદય ભાવોનું સ્મરણ કરવું એમ નહીં, એમના અંતરંગ પરિણામનું સ્મરણ કરવું. કે ચારિત્રમોના ઝંઝાવાતી પરિણામો અને ઝંઝાવાતી સંયોગો આવ્યા, એ ઝંઝાવાતમાં એ અડીખમ રહી ગયા, મોક્ષ માર્ગ છોડ્યો નહીં. એ કેવી રીતે? આ રહસ્યભૂત વાત છે, આ રહસ્યભૂત વાત છે. રામચંદ્રજી 12માં રડતા હોય અને તે પણ પત્ની માટે. આજે તો કોઈ પત્ની માટે રડે તો મશ્કરી કરે, આમાં તો કેમ, આ તો બહુ ગેલો લાગે છે એમ કે. મહાપુરુષ હતા, પુરુષોત્તમ પુરુષ હતા, રડ્યા. રડ્યા છે હકીકત છે, પુરાણ બોલે છે, શાસ્ત્ર બોલે છે, પણ રડ્યા ત્યારે ક્યાં બેઠા હતા ને રડ્યા, આ સવાલ છે. આત્મામાં બેઠા એમ છે. માતા એના છોકરાને માર મારીને રોવા માંડે, માર્યા પછી શું કરે? રોવા માંડે. કેમ? ગુસ્સો આવ્યો હતો ને, માર્યો ને, હવે શું કરવા રોવે છો? માર્યો ત્યારે આમ લાલ ઘૂમ ડોળા કાઢીને ધડાધડ ઘા કર્યો. દ્વેષ હતો કે શું હતું? કે રાગ હતો, રાગની માત્રા વધી ગઈ એટલે દ્વેષમાં પરિણામો એ ભોવે છે. એટલા માટે એનો રાગ તીવ્ર હતો, તીવ્ર રાગ હોય છે. એટલે બાહ્ય પરિણામથી અંતરંગ કોઈનું પકડાતું અભિપ્રાય પકડવો જોઈએ તો સમજાય. એ રીતે સત્પુરુષોના ચારિત્રનું સ્મરણ કરવું એ પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં અને મોક્ષ માર્ગમાં કેવી રીતે રહ્યા છે એનું સ્મરણ કરવું, એમના બાહ્ય ચારિત્રનું અવલંબન ન લેવું એમ કહે છે. શું ભરત ચક્રવર્તી, ચક્રવર્તીની સંપત્તિ બહુ મોટી હોય છે આપણા શાસ્ત્રોમાં, તો બહુ મોટી, 96,000 તો રાણીઓ હોય એના ઘરે, અને 6 ખંડ એટલે આ હિન્દુસ્તાન નહીં, આખું આપણું વિશ્વ છે ને એ 1 ખંડનો ભાગ છે. અત્યારની જે પૃથ્વી છે એ જેમાં આપણે પ્લેનથી આવાગમન કરીએ છીએ પૃથ્વીના ગોળા પરથી, એ 1 ખંડનો 1 ભાગ છે, આર્યખંડનો 1 ભાગ છે. એવા 6 ખંડ એટલી જેની સંપત્તિ છે એ ધ્યાનમાં બેસે એટલે મિનિટોમાં નિર્વિકલ્પ દશામાં આવે. પોતાના આત્મધ્યાનમાં બેસે એટલે થોડી મિનિટો થાય ના થાય સીધા નિર્વિકલ્પ દશામાં આવે, સેકન્ડોમાં આવે. આટલો મોટો પથારો જેના વહીવટનો હોય, આપણે તો હવે સામાન્ય વહીવટ હોય તો ઊંચા આવતા નથી, રાત ને દી એની એની પાછળ મગજ ઘોળાયા કરતું હોય, એક નાનકડી દુકાન ચલાવતા હોય એની આદેશ આવે છે. ભલે ગોદડી ફાટેલી હોય પણ પરિગ્રહ તો છે ને, એ સર્વસ્વ છે, એનું પરિગ્રહ છે એનું સર્વસ્વ છે, પછી થોડો હોય કે વધારે હોય એટલા પરિણામ ચોંટી જાય છે જીવના. તો એ ચક્રવર્તીના 6 ખંડમાં એના પરિણામ ચોંટતા નથી એ જોવાનું, કે એનો 6 ખંડનો એનો પરિગ્રહ છે એ જોવાનું, કે એના પરિણામ ચોંટતા નથી એ જોવાનું. સાંજ સુધી લડાઈ લડે, 6 વાગે લડાઈ લડે, અને 6 ને 10 મિનિટે નિર્વિકલ્પ દશામાં હોય. ઠીક, 6 વાગે રણના ક્ષેત્રમાંથી પાછા વળતા હોય, સીધા ઘરે આવે, ધ્યાનમાં બેસે, નિર્વિકલ્પ દશામાં આવે, આત્માના અનુભવમાં આવે, દેહ ને આત્મા જુદો, ફળાક અંદરમાં નારિયેળનો ગોળો છૂટો પડી જાય, એમ છૂટો પડી જાય શરીરથી, એવી પુરુષાર્થની અંદર લાઈન ચાલતી હોય. એ 12માં એની પ્રવૃત્તિ, ઉદય યોગ આવી પડેલી પ્રવૃત્તિમાં એને ક્યાંય રસ હોતો, એ ઉદાસીનતાના ક્રમમાં આવ્યા પછી ઓરિએન્ટેડ પોઝિશન છે એની, કેટલા ક્રમ પછી સાધ્યું છે એ રીતે એના ચારિત્રોનું સ્મરણ કરવું ઊંડાણથી. કેવા કેવા ઝંઝાવાતી પ્રસંગોની અંદર એ અડીખમ રહે છે, ખૂંટો હલતો નથી, વાછડો ભલે ગમે એટલા ઠેકડા મારે, એને જે ખૂંટે બાંધ્યું છે એ ખૂંટો હલતો નથી, તાકાત વાછડાની નથી, તાકાત ખૂંટાની છે. એમ 12માં ચારિત્ર મોહના પરિણામ ઠેકડા મારે છે એની તાકાત નથી, અંદરમાં ધ્રુવ ધામને પકડીને બેઠો છે શ્રદ્ધા જ્ઞાનમાં આત્માને, એની કિંમત છે. એ રીતે એના ચારિત્રોનું સ્મરણ કરવું. એ પંચમ કાળમાં પણ જ્ઞાની પુરુષો બધા એક જ જાતના હોય છે, એમાં જાતફેર થતી નથી. શેરો છે ને એ 4થા કાળે આમ જ બનતો હતો, અને 5મા કાળે શેરો આમ જ બને છે. અહીં સુધી રાખે.